એમને એમ કઈ કામ ના કરો, પેલે જો કે આ કામ કેવી રીતના છે. અને જ્યારે કોઈ પણ નબી જ્યારે એની કોમને હિદાયત માટે બોલાવે છે ત્યારે એ લોકોનો જવાબ શું હોય છે? કોઈ પણ નબી જ્યારે એની કોમ વાળાને હિદાયત માટે બોલાવે છે કે તમે મારી વાત સાંભળો, આમ નથી પણ આમ છે, ત્યારે એ લોકો પાસે એક જ આર્ગ્યુમેન્ટ છે, ઇન્ના વજદના બાઅના અલા મિલ્લતિ વ ઇન્ના અલા આસારિહિમ લમુક્તદૂન યા તો લમુક્તદૂન. યાનિ કે જ્યારે એ લોકોને એમ કહેવામાં આવે છે કે આ બરાબર નથી પણ આમ છે, ત્યારે એ લોકોનો એક જ જવાબ છે એ શું છે કે અમોય અમારા બાપ દાદાને આમ કરતા જોયા છે, એ લોકો જેમ કરશે અમે એમ કરવાના છે. એના તો શું થયું કે અમે અમારું મગજ વાપરવાના નથી, અમે તો જે લોકો કરી રહ્યા હતા અને હજી કરી રહ્યા છે અમે એ પ્રમાણે ચાલશું. આ કુરાનની અંદર તમે ઘણી ઠેકાણે આ આયત મળશે. પહેલું કામ રસૂલે ખુદા એ કરે છે કે એ લોકોની આદત પાડે છે કે એ લોકો મગજ વાપરતા થઈ છે, એ બારામાં આપણે ચર્ચા કરી ચૂક્યા. બીજું કામ રસૂલે ખુદા શું કરે છે કે એ લોકોને પાક કરે છે, એ લોકોના નફ્સને પાક કરે છે. કેવી રીતના? એ લોકોને અલ્લાહની નજીક લઈ આવે છે. કેવી રીતના? ગુનાહથી દૂર રહીને. એક અને બીજું જે આપણે ગઈકાલે જોઈ ચૂક્યા કે એ લોકો યાની કે રસૂલે ખુદા હોય કે આપણા ચોથા ઇમામ હોય, મુસલમાનોને યા તો તે અરબ લોકોને દુઆ તરફ દાવત આપે છે. દુઆની અંદર બે ફાયદાઓ છે. પહેલો ફાયદો એ છે કે ઇન્સાનનો રિશ્તો એના ખુદા સાથે ડિરેક્ટ થઈ છે, યાની કે જેનો રિશ્તો એના ખુદા સાથે હોય તો એ આપોઆપ રાહે રાસ્ત તરફ ખેંચાય છે, પહેલું. અને બીજું દુઆની અંદર એ ફાયદો છે કે જ્યારે આપણા ઇમામ લોકો કઈ દુઆ આપણને શીખાડી જાય છે તો એની અંદરનો ફક્ત દુઆ જ નથી, ફક્ત માંગવાનું જ નથી, બલકે એની અંદરમાં એક શિખામણ પણ છે, એની અંદરમાં એક તરબિયત છે, એક એજ્યુકેશન છે. એટલે જરૂરી છે કે જ્યારે દુઆ પડાય, ઘણા દેશોમાં થાય છે અને તમે કાપાબલ છો, આ ચીજ અહીંયા તમે કરી શકો છો, તમે આ ચીજ અહીંયા કરી શકો છો કે જ્યારે દુઆ પડાય, દુઆ ફાદો ને અરબીમાં પડાય, પણ એકરા ની અંદરમાં એના અર્થ આપી છે થતા હોય તો જે લોકો જોઈ શકતા હોય એ લોકો એના અર્થને સ્વીકાર કરે. હવે ખબર નથી તમારે ત્યાં થાય છે કે નથી થતું, થાય છે ને માશાલ્લાહ. તો આ બહુ સારી આદત છે એની અંદરમાં, એની અંદરમાં એની અંદરમાં માણસો જે છે ખાસ કરીને જવાન લોકો એના અર્થને જ્યારે જોઈ છે, જ્યારે વાંચે છે, ત્યારે મગજમાં કંઈક વાત બેસે છે. અને જરૂરી છે, હું એમ નથી કહેતો કે આપણે અરબી દુઆને મૂકી દઈએ, એની અંદરમાં એક એક માસી છે જે અરબી જવાન છે, એની અંદરમાં એક માસી છે કે એ બાકી રહેવાની છે. પણ આપણે અરબી સાથે સાથે કોશિશ કરીએ કે આપણે જે જબાન સમજતા હોય એ જબાનમાં આપણે તે દુઆને વાંધો નહીં મસીને નહીં તો ઘરે બેઠા બેઠા. અને હું ખાસ કરીને મારા જે જવાન ભાઈઓ છે અને મારી જવાન બહેનો છે એ લોકોને હું દાવત આપીશ કે સહી ભાઈ સજ્જાદિયા જે છે ફ્રેન્ચી મંત્રાધ્યક્ષો એનો છે, તમે એક કલાક નહીં, અડધી કલાક નહીં, દરરોજની 10 મિનિટ તમે કોઈ પણ પાનું ખોલી અને વાંચો. એમ નહીં કે પહેલેથી છેલ્લે સુધી નગર ઇન્સાન બી જાય કે આ બધું ક્યારે પૂરું થશે. કોઈ પણ તમે પાઠ ખોલી અને એમાં જો 10 મિનિટ સુધી અને અગર ઇન્સાન મનન કરે તો મને લાગે છે જે રૂહાનિયત છે તે વધુ અને વધુ જાગ્રત થશે. દુઆની વાત આપણે જોઈ ચૂક્યા, એની અંદરમાં ફક્ત એક વાક્ય અને ઇન્શાલ્લાહ આપણે જે આજનો પોઈન્ટ છે જે રોવા બારામાં અને આઝાદારી બારામાં બને ઇસ્રાઈલનો જમાનો છે અને નબી મૂસા અલૈહિસલામ કોઈ દૂર તરફ જઈ રહ્યા છે. નબી મૂસા અલૈહિસલામ કોઈ દૂર તરફ જઈ રહ્યા છે તો બધા જેટલા હોય બધા કે અહીં નબી ખુદા એ કરી મુલ્લા મારી આ હાજત છે, ખુદાને આપ ઇન્સાફ દેજે, બોલો કે આપ મારી માફી માંગી દેજે, બોલો કે આપ માનસે આ કરજે આ કહીજે. બધાએ પોતપોતાની વાત નબી મૂસાને કરે છે. એમાં એક શખ્સ હતો, હવે મને કોઈ યાદ નથી કે જવાન હતો કે નહીં, એ બહુ પ્રેસી હવે મને યાદ નથી, પણ એક શખ્સ હતો. એ શખ્સ નથી કઈ બોલતો નબી મૂસાને, બલકે એમ કહે છે કે મને કઈ માંગવા બાંગવાની કઈ જરૂર નથી, મને કઈ માંગવાની જરૂર નથી. તો નબી મૂસા પહોંચે છે કોઈ દૂર ઉપર, ખુદા સાથે મુનાજાત કરે છે, બધાની વાત પહોંચાડે છે, બધી વાત થઈ ગઈ. મુસા વાત કરતા નથી, કેમ કે કરવાને લાયક વાત નથી, બહુ શું કે બેઇજ્જતીની વાત છે, બેહુરમતીની વાત છે, તો એ વાત નથી કરતા. તો ખુદા મુસાને પૂછે કે મુસા ઓલાની વાત કેમ નથી કરતો, તો કે ખુદા તું બધાને જાણવા વાળો છે, તને તો ખબર છે, હું તને કહું કે ના કહું. ત્યારે ખુદા એને કહે છે મુસા તું એને મારો જવાબ દે છે, તું એને મારો જવાબ દે છે. હા ખુદા શું એને કહું, તો એ કે શખ્સ તારી સજા એ છે કે તને દુઆની તૌફીક નથી મળતી, મને તને સજા દેવાની જરૂર નથી, તારી સજા આપોઆપ તું તને આપી દે છે કે તું દુઆ નથી માંગતો, યાની કે એ દુઆથી દૂર થઈ જાય છે, જે દુઆની તૌફીક છે એને નસીબ નથી થતું. એટલે કે ખુદા કે દુઆ ન માંગવું એક સજા છે ઇન્સાન ઉપર, એની કમ નસીબી કહેવાય. અને કુરાન ની અંદર આયત છે જયારે દુઆ ની વાત થાય છે કે જે લોકો અમારાથી મુતકબ્બિર થાય છે, હું એનો સાપ જ બતાવું છું, સાદ્યુશો નથી કરતો, ત્યારે કહેવામાં આવે છે કે જયારે તમે દુઆ નથી માનતા, યા તો દુઆ નથી પડતા, અલ્લાહ સામે ઇંતેજા નથી કરતા, તો ગોયા તમે મુતકબ્બિર છો, તમને તમે કઈ સમજો છો. ખુદ કુરાન ની અંદર આ આયત આવેલી છે. હવે આ દુઆ ની વાત, આજે જે શિષ્ય છે જેના હસ્તક આપણા ચોથા ઇમામ અલે સલામ, એક કામ તો દુઆ હસ્તક, અને એ દુઆ આપણા રસૂલ ખુદા હોય કે આપણે ઇમામ હોય, એ લોકો એ દુઆ હસ્તક કોમને સુધારે છે. પણ ચોથા ઇમામ રોવા થકી, યાની કે જે રોવાનું છે એના જરિયાથી આ લોકોને સુધારે છે. એ કેવી રીતના? પણ એ હું વાત કરું એ પહેલા રોવાની એકાદી બે હદીસ છે કે જે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ખુદા એ તેમથી મુસલમાનોને શીખાડે છે કે તમે કોશિશ કરો કે તમારા હાથમાં આંસુ આવે. હવે મારો સવાલ છે, સવાલ એ છે કે કેના હાથમાં આંસુ આવે? તમે તેને વખાઈ એવું બનાવ જોયા, કાંઈ પણ તમે જોયા, તમારા આપણે ઘણી ખરા આપણે આંખમાં આંસુ આવે છે. આપણે કંઈક વાત સાંભળે, કંઈક એવી વાત હોય કે આપણા દિલમાં એ વાત તરત આમ બેસી જાય, તો ઘણી ફેરે આપણને એમ રોવા જેવા થઈ જાય, આપણે આપણા આંખમાં એવું લાગે પણ કે હમણાં હું મને આંસુ આવશે. યા તો આપણે જયારે ગમ કઈ સાંભળીએ, અને ખાસ કરીને ગમે હુસૈન અલૈહિ સલામ સાંભળીએ, તો આપણા આંખમાં આંસુ આવી જાય છે. શા માટે? ક્યારે ઇન્સાન ના આંખમાં આંસુ આવે? સૌ જવાબ સરળ છે, અગર તમે તેલે જોતા હોય, તેલેમાં કઈક દુઃખ ની વાત થતી હોય, પણ તમારું મગજ ત્યાં ના હોય, તમે તો તમારો હિસાબ કિતાબ કરો છો, તેલે સામે આ દેખાવ દે છે, તો હોઈ શકે છે કે તમારા આંખમાં આંસુ ના આવે, કેમ તમારું મગજ એમાં છે જ નહીં. યાની કે કેના આંખમાં આંસુ આવે? જે માણસ પહેલું તો કોન્સન્ટ્રે હોય, એની તવજ્જો ત્યાં હોય, જ્યારે ઇન્સાનની તવજ્જો ત્યાં હોય, અને જ્યારે તે વાત કાને સાંભળે, અને જ્યારે વાત દિલમાં પહોંચે, અને જ્યારે દિલ ઉપર અસર થાય છે, ત્યારે એની નિશાની છે કે આંખમાં આંસુ આવી જાય છે. તો આંસુ ક્યારે આવે? જ્યારે ઇન્સાન ઉપર એ વાતની અસર થાય ત્યારે. આ તમે સામે રાખજો આ ચીજને, કે જ્યારે ઇન્સાન ઉપર અસર થાય છે ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. હવે જ્યારે ઇન્સાન ખુદા સામે તોબા કરે, ખુદા યાર મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો છે, બોલા હું માફી માંગું છું. હવે જો અગર એ વાત દિલથી હોય અને ખરેખર એને અહેસાસ હોય કે મેં બહુ મોટી ભૂલ કરી છે, તો આંખમાં આંસુ આવે કે ના આવે? પણ અગર હિસાબ કરતા કરતા કોઈ ખુદા પાસે એમ કહે કે ખુદાએ મારાથી ભૂલ થઈ ગઈ છે, તો માફ કરી દેજે, પણ હિસાબ છે કે આ મને આ દુકાને આ સેટલો નફો થયો છે, તો આંખમાં આંસુ આવે કે ના આવે? ના. હવે જે માણસ તવજ્જોથી કામ કરે અને એ કામનો અસર એના દિલ ઉપર જ્યારે થાય છે, ત્યારે એના આંખમાં આંસુ આવી જાય છે. એટલે રસૂલે ખુદા કહે છે કે જે માણસ, ખૂબી તમે જો હદીસની, કે જે માણસ એના ગુના ઉપર રોય છે, તો ખુદા એના ગુનાને માફ કરી દે છે. સુરમાં જ્યારે તમારા આંખમાં આંસુ આવે, એના સમજો કે તમે ખરેખર કર કરીને કે તમે ખરેખર દિલથી માંગ્યા છો, નકર તો હાથમાં આંસુ ના આવે, ખુશી જ નથી. યાદ કે આ વાત દિલથી છે અને જે વાત દિલથી હોય ખુદાને સ્વીકારી લે છે. એ જ પ્રમાણે એ હદીસમાં અગર કોઈ જહન્નમની આગના ડરથી અગર કોઈ રોય તો ખુદાને જહન્નમથી દૂર કરશે. એ જ કહ્યું ને કે જયારે આપણે વિચારીએ, હું બિરાવા માટે નથી આવ્યો, જેમ મેં કહી દીધું હતું પેલે કે હકીકતમાં આલિમે દીન તે સાચો આલિમે દીન છે નાઝુર બલાગના કહેવા પ્રમાણે, કે જે માણસોને નાઉમેદ ના કરે. પણ હું તમને બે ચીજ કહીશ, બે ચીજ કહીશ એની અંદરમાં આપણે બે ભાગ જોઈ લઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પૂછવામાં આવે છે કે યા રસૂલલ્લાહ, જહન્નમમાં ઓછામાં ઓછો અઝાબ શું હશે? જહન્નમમાં ઓછામાં ઓછો અઝાબ શું હશે કે અગર સ્પ્રેમાં સૌથી ઓછામાં ઓછો અઝાબ ઈ હોય, એનાથી ઓછો ના હોય? ત્યારે રસૂલ કહે છે કે એક બંદાને એક કોલસા ઉપર ઉભો રાખવામાં આવશે. કોલસો બનતો હશે, એ બંદાને જ્યારે તે કોલસા ઉપર ઉભો રાખવામાં આવશે તો એ કોલસો એટલો ગરમ હશે કે એનો ગરમાથી કોલસાના ગરમાતા થકી એનું આખું ભેજું ઉકળી જશે. એ ઓછામાં ઓછો અઝાબ. હવે જયારે હું અઝાબ બારાનો વિચારું અને ખરેખર મારા દિલમાં વાત કરી છે કે ના, આ જહન્નમ છે, અને હોઈ શકે છે કે ત્યાં ફૂગી જાય કોઈ પણ, કોઈ કોઈ પાસે કઈ એ ચાલીને બધું કઈ કામ નહીં આવે, એ ચાલી અને બધું જીસે કઈ કામ નહીં આવે. અને હું તમને હદીસ બતાવીશ ઇમામ અલીની કે જેની અંદરમાં કોઈ પ્રેતાંતર ના કરી શકે કે જન્નત અમારી છે. પછી એ જ રસૂલને પૂછવામાં આવે છે, યાર રસૂલલ્લાહ, જન્નતમાં ઓછામાં ઓછું શું હશે? જહન્નમમાં ઓછામાં ઓછું આપણે સાંભળીશું ક્યાં, હવે જન્નતમાં ઓછામાં ઓછું શું હશે કે એનાથી ઓછું ના હોય? આપણે ઘણી ફેરે ના બોલતા હોય કે ખુદા જો જન્નતમાં કઈક ઓલું લકુરસ દઈ દે ને તો અમારા માટે સુખી જશે, અમે બેસું. આ બહુ સારી વાત છે, કેમ કે એના અર્થ એમ છે કે જહન્નમથી બચવાની વાત છે. તો જહન્નમથી બચવું દેશે એક મોટી વાત છે, લકુર મળે તો એ બહુ ઘણું બધું. પણ ઓછામાં ઓછું જન્નતમાં એ છે કે રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે એ માણસ પાસે એટલી જગ્યા મોટી હોય, એટલી જગ્યા મોટી હોય એના પાસે કે અગર પોતે બધા જન્નતીઓને એવિટે કરે, આમંત્રણ આપે તો બધા સમય છે, અને એટલો એના પાસે હોય હોતી કે બધાને ખવડાવે, પણ એનો એના પાસે જે બરકત અને જે નહેમત છે એ ખૂટશે નહીં. જન્નત હલો, હજી એકાદ વાત જન્નત બાર સાંભળી લો, કેમ કે ક્યારે આપણો મોકો મળશે આવી વાત સાંભળવાની. કે એક મલાઈકા વિશે ખુદાને કહે છે, ખુદાયા મને જન્નતનો સૈર કરવો છે. તો કે હા, તો કર. રજા માંગીને જાય છે, ઉડે છે ઉડે છે ઉડે છે, કેટલા હજાર વર્ષ ઉડી ઉડીને થાય કો ભાઈ સાહેબ, થાકીને એક ઠેકાણે ઉભો રહીએ છે શ્વાસ લેવા માટે. આપણી બોલીમાં કહું છું, શ્વાસ લેવા માટે. તો કોઈ ઉભું બારી ખોલે છે, તો કે કોણ છે? આ કોઈ બહુ વહેલું આવી ગયું છે, તે તો આવવાનો ટાઈમ નથી. તો કે ના, હું છો, હું એક ફિનિશ્ડ છું, હું એક ફેરિસ્તો છું. તો કે આ શું છે? તો કે મેં ખુદા પાસે રજા માંગી છે કે મને જન્નત જોવી છે, શેર કરવો છે જન્નતનો. તો કોઈ કે તું કેટલા વર્ષ થયા, કેટલા ટાઈમ છે તું નીકળ્યો છે? તો કે બહુ જાજા વર્ષ થયે, ઉઈડું અહીંયા સુધી હું ભૂગો છું. તો એને ઘોર એને કહે છે, તને કહો છે, તું તો છે મારા જ આપાર કમાની અંદર છે. ચલો અલા મુહમ્મદ એવું વાલા જે મુહમ્મદ ફરમાવે છે કે અગર એમ કહેવામાં આવે, ખુદાનો એ હુકમ આવે કે બધા જન્નતમાં જશે. બધા જેટલા ઇન્સાન છે, જેટલા બની આદમ છે, બધા જન્નતમાં જશે. સો એક માણસ બધા જન્નતમાં જશે, સો એક માણસ સિવાય કે એક જ શખ્સ, એક જ ઇન્સાન. ઇમામ અલી કહે છે, મારા ને તમારા જેવા કોઈ નહીં. ઇમામ અલી સલામ ફરમાવે છે કે અગર ખુદા તરફથી એમ ફરમાન આવે કે બધા બની આદમ જન્નતમાં સિવાય એક માણસ, તો મને બીક લાગશે કે એક હું ના હોય. મને ડર લાગશે કે હોય શકે છે એક હું છો. અને ઇમામ પછી કહે છે કે અગર ખુદાનો એ ફરમાન હોય કે બધા જહન્નમમાં સિવાય એક જ, તો હું એમ તમન્ના રાખીશ, એમ આશા રાખીશ કે એમ હું છું. બસ મને કહે છે, ટૂંકું થઈ ગઈ વાત, ચોખ્ખી થઈ ગઈ કે એની અંદરમાં કોઈ એમ ના કહી શકે કે અમારા હલાલી છે જન્નત, તો અમે તો જવાના છે જેવા હોય એવા ના. એ ખોટી વાત છે. અને કોઈ એમ ના ઉમેદ ના થઈ જાય, માયુસ ના થઈ જાય કે અમે તો ભગવાના જ નથી ત્યાંના. ખુદા બહુ દયાળુ છે, અરહમુર રહીમીન છે. અને આ એક હદીસ સાંભળી લો ખુદાની રહેમત બારામાં, કે જ્યારે એક માણસ ને આ રસૂલ ની હદીસ છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ત્યારે એ માણસ દુઆ એક ઓમેરનો એક ટુકડો, આપણે હંમેશા એ ટુકડા ને પડીએ છે, એ બતાવે છે કે ખુદાયા મારા કરતા ધનનો વિચાર, ખુદાયા મેં નહોતું ધાર્યું કે તું આવી રીતે મારી હાલત કરીશ કે તું મને જહન્નમમાં લઈ જઈશ. હું તો તમન્ના રાખીને બેઠો છું કે તું મને જન્નતમાં લઈ જઈશ. મેં નહોતું ધાર્યું કે આમ તું મને કરીશ. ત્યારે ખુદા મલાઈકા લખે છે, અહીં મારા મલાઈકાઓ, તમે જાણી લ્યો કે આ માણસ ખોટું બોલે છે. એમાં એથી ખોટું બોલે છે, દુનિયામાં તો ખૂબ ખોટું ભર્યું હશે. અહીં મારા મલાઈકાઓ, આ માણસ ખોટું બોલે છે, નરમ હોય એની ક્યાંક માણસો આવે અને હું અમારા જે નાના ભાઈઓ છે એ લોકોને કહું છું કે જયારે તમને એમ લાગે કે ના આંખમાં આંસુઓ આવતા નથી તમે વ્યાધિ ના કરો, કેમ કે જેમ જેમ ઇન્સાનની ઉંમર મોટી થતી જઈ એમ એમ વધારે એની આંખ સાવચેત ન થતી જાય, એટલે કે વધારે એને આંસુ આવે. ઘણા એવા હોય છે એ લોકો બે ના કે અમે તો કોશિશ કરે છે રોવાની પણ આંસુ આવતા જ નથી. હમણાં હોય શકે છે કે નહીં આવે, જેમ જેમ મોટા થશો એમ એમ આંખમાં આંસુ આવતા જશે. પણ રોવાનું જે છે એ વાત ની દલીલ છે કે ઇન્સાનનું દિલ નરમ છે અને મુસલમાન જરૂરી છે કે નરમ દિલ નો હોય. એમને કે બિસ્મિલ્લા કીધા વગર કે બિસ્મિલ્લા કહીને માણસોને ગળા કાઢે, નરમ દિલ નો હોય કે માફ કરી દે, નરમ દિલ નો હોય કે જુલમ ને પોતે ના ખમી શકે, તો આ રોવાનું છે. આ રોવાનું ક્યારની વાત છે? રસૂલ ઇસ્લામ જમાનતોનું કહેવામાં આવે છે, કુરાન વેકત બે ટકાને તમને મળશે કે જ્યાં મોમીની નિશાની વખતે એ છે કે જ્યારે આયત કહે કે લોકો સાંભળે તો સીધા થાય છે અને આત્મા શું હોય છે. હવે આપણે જે બીજો ભાગ છે કે ગમે હુસૈન માનવું, આપણે જયારે ઇમામ હુસૈન ના ગામમાં હોય છે શા માટે હોય છે? કોઈ દિવસ આપણે વિચારી રહ્યા છે કે શા માટે આપણે રોઈ છે? આપણે શું ઇમામ ઉપર એ માટે કે જુલમ થયો છે એટલે રોઈ છે, કે બિચારા દુઃખી થયા છે એટલે રોઈ છે, આપણને મોહબ્બત છે એ લોકોથી એટલે રોઈ છે, શા માટે આપણે રોઈ છે? સવાલ બહુ ઊંડાણથી આપણને વિચાર કરવાનો છે તો આપણને કર્બલાની ફિલોસોફી મગજમાં આવશે, તો આપણને ખબર પડશે કે હર દિવસ આશુરા છે અને હર જમીન કર્બલા છે. અગર આપણું રોવાનું ફકત અને ફકત પાશાગ્રહ હોય, અગર આપણું રોવાનું ફકત અને ફકત પાશાગ્રહ હોય કે બસ મુસીબતી લોકો પર આવી છે અને રોય છે, તો એ રોવાનું અધૂરું છે. એ રોવાનું અધૂરું છે. એમ નથી કે ખરાબ છે, એક સારી ચીજ છે, પણ એ તો પહેલો પાસ છે. અગર આપણું રોવાનું ફકત મોહબ્બતના ભાગથી જોઈ કે મને એ લોકોથી મોહબ્બત છે અને એ લોકો પર આ દુઃખ આવ્યા છે તો હું રોઉં છું, તો તે પણ હજી બીજો પાસ છે. પણ અગર ઇન્સાન જયારે એ વિચારે કે મારા ઇમામો ઉપર જુલમ થઈ રહ્યો હતો અને થઈ રહ્યો છે એટલે હું રોઉં છું, જુલમ ઉપર રોઉં છું, મુસીબત તો એક ઠેકાણે બરાબર છે, સાગરે એક ઠેકાણે બરાબર છે, મોહબ્બત એક ઠેકાણે બરાબર છે, પણ વધુ જે ઇમ્પોર્ટન્ટ છે એ છે કે એ લોકો ઉપર જુલમ થયો હતો એટલે હું રોઉં છું, તો એની ફિલોસોફી ફેર પડી જાય છે. એના ફેર થયો કે ઇમામ ફકત ઇમામ એટલે એ હસ્તી નથી કે જે મજલૂમ હસ્તી છે, ઇમામ એ હસ્તી છે કે જે હકને સેમ્બોલિઝ કરે છે, અને જ્યારે હું ઇમામ ઉપર આંસુ બહાવું છું ગોયા હું હક ઉપર આંસુ બહાવું છું, અને જ્યારે હું યઝીદથી નફરત કરું છું તો લાપેસ્ટ્રોન યઝીદથી નહીં હું પાતિલથી નફરત કરું છું, સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. અગર તમને કોઈ એવો માણસ મળે કે ખૂબ રોયો હોય મસ્જિદે, ખૂબ રોયો હોય અને ઘરે જઈ અને પેલું કામ પોતે કરે ને ઘરવાળી ઉપર જુલમ કરે ખોટી રીતના, એનો પણ જુલમ કરે, કોઈ પણ જુલમ હોય શકે છે, તો આપણે શું સમજ્યા ચીજને? ક્યાંક કોન્ટ્રાડિક્શન દેખાય છે ને? માશાઅલ્લાહ, આ માણસ એવો ધર્મી. આ રૂવાબારામાં એક ચીજ હું કબૂલ કરું છું કે ભલે જેવો માણસ હોય પણ જયારે ઇન્સાન હોય છે ત્યારે સેન્સે રીતે કહેવાય છે, કઈ દિવસ કોઈ એમ ના હોય કે ખટે ખટે રોતો હોય, રોવાનું સેન્સેર હોય છે. પણ અજબની વાત એ છે કે ઘણી ફેરે કોન્ટ્રાડિક્શન હોય છે, એ જ માણસ કે જે રોય છે મસ્જિદે જયારે બહાર નીકળે છે પહેલો સાલી નહીં છે, આ શું થયું? એના સેમ થયો કે રોયો છે અને સેન્સરમાં રોયો છે પણ રોયો છે મુસીબત ઉપર, જુલમ થયો છે એટલે નથી રોયો. અગર એ જુલમ થયો છે એટલે રોયો હોય તો પહેલો માણસ હશે કે જે જુલમ નહીં કરે, એટલે એક મોટો શું કે ફિલોસોફ આલમા, મને એનું નામ નથી ખબર, પણ અમારા ઉસ્તાદો પાસે તમે સાંભળ્યું છે, બહુ આગળ જમાનાની વાત છે, હોઈ શકે છે કે 70 વર્ષ પહેલાની વાત હોય, એ માણસ લખે છે એની કિતાબમાં કે આ મુસલમાન ખાસ કરીને જે ઇમામ ઉપર હોય છે એ લોકો એ કે હરગીઝ જુલમ નહીં કરે, હરગીઝ જુલમ નહીં કરે. તો એ કે એ માટે કે એ લોકોના નાના નાના બચ્ચાઓ હંમેશા એ લોકો સાથે હોય છે, ક્યાં જવા માટે, એ લોકોના ઇમામ વારે, એ લોકોના મસ્જિદે, એ લોકોના મસ્જિદે, અને ત્યાં જઈને એ લોકો એક વાત સાંભળે છે, એ શું છે કે હાય કોઈ ઝાલિમ હતો એના ઉપર લાનત, અને હાય કોઈ મજલૂમ હતો એના ઉપર આંસુ બહાવે છે. તો એ નાનો બચ્ચો એ કે જેની તરબિયત જે એવી એવા માહોલમાં મોટો થયો હોય, પોસિબલ જ ન હોય કે એ માણસ કે એ બચ્ચો કાલે જયારે મોટો થાય ત્યારે ઝાલિમ બને, પોસિબલ જ ના હોય, કેમ કે નાનપણથી. પણ જયારે આપણે આપણો જે ઓબ્જેક્ટિવ છે એ આપણે એને ભૂલી જાય છે, અને આપણે તો ફક્ત મુસીબત ઉપર જ અગર રોઈ તો હોઈ શકે છે કે આપણે સેન્સરમાં રોઈ, પણ એની ફિલોસોફી આપણે ભૂલી જાય છે. આ હોવાનું જયારે ચોથા ઇમામ અલી સલામ સલવાલા તમારી વાત સમજ રસૂલની વફાત પછી શા માટે, હા મોહબ્બત નથી એમાં શક નથી, પણ સાથે સાથે રોવાની અંદર એક મેસાજ પણ હતો, મુસલમાનો જુલમ થઈ રહ્યો છે, જાગૃત થાઓ. કોઈ એકલો એકલો હશે કોઈ પણ ઠેકાણે તો બધા કોઈને ધ્યાન નહીં ત્યાં કહે છે કે આને કઈક પ્રોબ્લેમ લાગે છે મગજમાં, પણ અગર કોઈ રોતું હોય તો તરત બધી બાજુમાં જાય અને પૂછે ભાઈ યા તો બેન તમે શા માટે રોઈ રહ્યા છો. તો જયારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહ રોઈ છે તો રોવાનું કારણ પહેલું તો એ છે કે મોહબ્બત છે, રસૂલની વફાત થઈ ચૂકી છે, પણ બીજું કારણ એ છે કે મુસલમાનોના દિમાગને પોતે એક વસ્તુ તરફ લ્યાવા માંગે છે, ને શું છે કે મુસલમાનો જુલમ થઈ ગયો છે. અને એ ચોથા ઇમામ બરાબર છે કે જયારે ચોથા ઇમામ જ્યાં પણ જતા હતા, જ્યાં પણ જતા હતા, અહીંયા સુધી કે જયારે એને ઘણી ઘરે આમંત્રણ આપવામાં આવ્યું ઇમામને કે અમારા ઘરે શાદી છે તમે આવો, કોઈ દિવસ નહોતા સાથે એક ઘરે કોઈને ઈદે મહિને કે આપણે ઇમામને બોલાવીએ શાદીના નિયમથી નહીં, આપણે નહીં કે અમારે ત્યાં પહોંચી ગઈ. તો ઇમામ સ્વીકારે છે અને જાય છે, અને બીજી રિવાયતમાં છે કે ના એને બોલાવવામાં આવે છે ને ઇમામ કન્ડિશન પોસે કરે છે કે હું આવું, પણ એ શરતે કે તમે મજલિસ બરપા કરો. અને ઇમામ હકીકતમાં આવે છે અને મજલિસ બરપા થાય છે. વાક્ય તો બહુ મોટો છે, પણ ફક્ત કહેવાનો મતલબ એ કરશે કે ઇમામ કોશિશ કરતા હતા કે કોઈ બી રીતના કરબલાના બનાવને માણસો યાદ કરે. અહીંયા સુધી તમે અજબ થશો, પણ રિવાયતની અંદર છે કે આપણા પાંચમા ઇમામ અલી સલામ જયારે હજ નો સમય આવતો, અને આપણે જે લોકો હજમાં જઈ આવ્યા છે લોકોને ખબર છે કે અરફાતના મેદાનમાં ખાતે એવી બૈરાઓને પાંચમા ઇમામ અલી સલામ રાખતા હતા કે જે બૈરાઓનું કામ રોવાનું હોય, અને આગળ હતું હવે મને લાગે છે નહીં હોય, કે એવી બૈરાઓ હોય કે લોકોનું કામ રોવાનું હોય, જેને ત્યાં મરણ થઈ જાય તો એ લોકોને બોલાવવામાં આવે કે આવવા માંડે ત્યાં, અને એ લોકો રોય. આ એક્ઝિસ્ટ ઇસ્લામની અંદર થતું હતું ને અરબમાં બહુ હસવા. તો પાંચમા ઇમામ બોલાવે છે બૈરાઓને, શું મકસદ છે? એમ નહીં કે બસ રોઈ દીધું અને થઈ ગયું, ના, ઇમામ એ લોકોના ધ્યાનને ખેંચવા માંગે છે. કોણ સાંભળવા વાળા ત્યાં હોય છે? શા માટે તો કે હાલમાં કોઈ નથી ગુજરેલું, પણ આ લોકો રોય છે ઇમામ હુસેન ઉપર. શું થયું, કેમ રોય છે હજી સુધી? તો કે ઉપર સુનામ થઈ ગયું, શહીદ થઈ ગયા. તો બધા શહીદ થાય છે, પણ જુલમ થઈ ગયો. શા માટે જુલમ થઈ ગયો? તો અલ્લાહની રાહમાં ઇમામ જાય છે અને જે ઝાલિમ છે એનો સામનો કરે છે. તો આ રોવાની તંદુરસ્તી બહુ મોટી છે, એટલે કે ઈમામ કોશિશ કરતા હતા કે માણસો સવાલ કરે છે. શું સવાલ કરે છે? જ્યારે હોય છે ત્યારે સામે વાળા જયારે જોઈ ત્યારે એના મગજમાં આવે કે ના કઈક ભૂલ થઈ ગઈ છે, અમારા છે કઈક જુલમ થઈ ગયો છે. હા, ઇમામ ને મોહબ્બત નથી એમાં શંક નથી, પણ એનાથી વધારે ઇમામ માણસોના મગજને ખેંચવા માંગતા હતા. એટલે હદીસોની અંદર તમને મળશે કે જે માણસ રોય યા રોરાવે એના માટે જન્નત છે. શા માટે જન્નત છે? ઘણી સારે જવાન લોકો છે ના કબૂલ કરે કે કોઈ દિવસ હોય આપણે બધી જેવી તેવી આદત હોય અને આપણે મસ્જિદે આવીને રોઈ લીધા તો થઈ ગયા જન્નતી બસ. આ કેવું ધર્મ કરે? સાચી વાત છે, આપણા જવાનોની સાચી વાત છે, પણ એ લોકો એક ચીજ ના સમજતા કે આ રોવાનું ચીજ છે. અગર જે ઓબ્જેક્ટિવ થી રોઈ છે આપણે એ હોય તો ખરેખર જન્નતી જ હોય માણસ. શા માટે? જ્યારે અગર તમે એમ સમજીને રો કે આ એક જુલમ હતો, અમુક મજલૂમ હતા ને અમુક ઝાલિમ હતા, ઝાલિમ મજલૂમ ઉપર જુલમ કરે છે અને એને રોય છે, તો ઓટોમેટિકમાં અગર એ રોય છે એનો કે દિલમાં વાત દાખલ થઈ ગઈ છે. અને જયારે દિલમાં વાત દાખલ થઈ તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે એ કોઈ દિવસ ઝાલિમ નહીં બને અને મજલૂમ નો સાથ દેશે. તો જન્નતી હોય કે ના હોય? બેશક હોઈ શકે છે, પણ અગર ફક્ત આપણે આદત હોય છે રોવાની યા તો આપણે આપણો રિવાજ છે રોવાનો એટલે હોય તો હું એમ નથી કહેતો કે એની કિંમત નથી. આટલો એક એક કચરાની કિંમત છે એ તો એવા ખબર પડશે ઇન્સાનને, પણ એનો જે ઓબ્જેક્ટિવ છે એ વખતે આતંદ્ર નહીં થઈ શકે. હા, હદીસોની અંદર તમને મળશે કે રોવા બારામાં યા તો મજલિસ બરફા કરવામાં બહુ ઘણી હદીસો છે, બહુ ઘણી હદીસો છે. એક ફેરે આપણા આચમયમાં મળે સલામ પાસે સલવાલા મુહમ્મદી વાદે દોબલ અલ ખુઝાઈ કરીને એક શાયર છે, નસાબ જ હતા એ આવે છે અને પછી કહે છે કે મને એક શાયરી પેશ કરવી છે. ઇમામે લખે છે કે આમ સાહેબ લખ્યું નહીં, પડદો હુકમ કરે છે કે પડદો તમે રાખો, પછી બીજા ઠેકાણે એની બૈરાઓ ને રાખવામાં આવે છે બીબીઓને, અને આઠમાં આવે છે બીજા અમુક સાધ્ય હતા અને દોબલ ને કહે છે તું પડ, તો દોબલ પડે છે તો કે આમ સાહેબ લખ્યું ના પડ, કરુણ આભાર છે તું પડ. ત્યારે દોબલ કરુણ આભાર થી પડે છે. પછી ઇમામ બહુ લાંબી હદીસ છે, બહુ માશાલા હદીસ છે, એમાં એક ટુકડો તમને બયાન કરું છું કે અગર કોઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બારામાં કઈ બયાન કરે અને રોય યા તો રોરાવે ભલે પછી એકને છે તો એ માણસ ઇન્શાઅલ્લાહ ખુદાઈની મગફિરત કરશે. આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ દુઆ માંગે છે કે ખુદાયા તું એ આંખ ઉપર રહેમ કર કે જે આંખ અમારી મુસીબતમાં આંસુ બહાવે છે. કોણ માંગે છે દુઆ? મારા અને તમારા જેવા ને આપણા ઇમામ માંગે છે કે ખુદાયા તે લોકોના આંખને તું તે લોકો ઉપર રહેમ કર કે જે લોકો અમારા ગમમાં આંસુ બહાવે છે. હા, આ ગમ છે અને આના માટે ઇસ્તવારની અંદર તમને મળશે કે બહુ ઘણી કોશિશ કરવામાં આવે કે આ રોવાનું જે છે બંધ કરવામાં આવે, જ્યારત જે છે બંધ કરવામાં આવે. શા માટે? કેમ કે દુશ્મનોને ખબર છે કે આ ફક્ત રોવાનું નથી, આ એવી ચીજ છે કે જેનાથી ઇન્સાન મજલૂમ તરફ જાય છે ને ઝાલિમથી નફરત કરે છે ને ઝાલિમના મોટા તો બધા એ લોકો હતા. એટલે બની અબ્બાસના ટાઈમમાં જે ખલીફા હતો એ ફખર કરતો કરતો જાય છે ગામમાં કે હવે હુસૈનના ઝિક્રને મેં મેટાવી દીધું, પોતે હુકમ કરે છે કે આ બધું મનાય અને પોતે ગામમાં જાય છે જોવાને તો એ ફખર કરતો કરતો કે હવે આ ગામ બંધ થઈ ગયો હું કામયાબ છો. એ ફરે છે ફરે છે, એને દૂરથી એ જરાક છેદે છેદે જાય છે ગામથી બહાર તો દૂરથી એને રોવાની આવાજ આવે છે, દૂરથી રોવાની આવાજ આવે છે. તો એના તરફ જાય છે, જાય છે તો શું હતું? એક ગુફો હતો, ક્રોધ છે અને ક્રોધની અંદર એ દાખલ થાય છે. શું જોઈ છે? એક ઝઈફા ભાઈ છે અને થોડીક બીજી બૈરાઓ છે. એ ઝઈફા ભાઈ ગમે હુસૈન બયાન કરે છે અને બીજી બૈરાઓ હોય છે, એક એનો ફખર એને જવાબ બની જાય છે કે તું એમ ના સમજ કે આ ગમે હુસૈન ને કોઈ મિત્ર વિચારી શકે એમ છે. તું એમ સમજે છે કે આ વિચારી ગયો છે, પણ તારા જ ગામ ને તારે આજે સાંભળીને એ આવે છે. એટલે એટલો ગુસ્સા થાય છે માણસ ની જાતી નું કે પેલું કામ જે પોતે કરે છે, જે બિચારા ઝઈફા છે, એ ઝઈફા ને લેસો લઈ અને એના દિલમાં તે લેસો પુછારી દે છે. પણ એનાથી કવિ હુસેન ભૂખ્યો ના, કરવા વાળા તો કરતા જ. અને અલહમદુલિલ્લાહ આપણે એવા સંજોગમાં નથી કે આપણને ચકિયો કરવો જોઈએ કે આપણને સચાઈને આંસુ બહાવવા જોઈએ. ના, આપણે તો અલહમદુલિલ્લાહ ખુલ્લા દિલ કેદારી કરી શકીએ છીએ. કામયાબ તે છે કે જેના દિલમાં આ હુસેનનો ગમ એવી રીતના અસર કરે કે એના હાથમાં આંસુ આવી જાય. અને જે લોકોના હાથમાં આંસુ ન આવે એ લોકો કોશિશ કરે કે રોવા જેવો દેખાવ કરે. જેને અરબીમાં કહે છે તબાકા, મન બકા ઔ તબાકા, બકા એટલે રોઈ, અને અગર તે ના રોઈ શકે એ રોવા જેવો દેખાવ કરે. પણ આ એક રિવાયત જરૂર તમને હું સંભળાવીશ કે છઠ્ઠા ઇમામ અલી સલામ ફરમાવે છે કે તમે ઇમામે હુસેન ઉપર એવી રીતના ગમ કરો કે જેવી રીતના એક બુઢી માં એના જવાન દીકરાના જનાઝા ઉપર રોતી હતી. મને ખબર છે કે ઘણી ફેરે ઇન્સાન રોઈ છે, નાકમાં આંસુ આવે છે, પણ એ આસ્તે આસ્તે રોઈ લે છે, એમાં કઈ ખરાબ નથી, કઈ ખામી નથી. પણ ઇમામ કહે છે કે ના, અગર તમે રો તો એવી રીતના રો કે જાણે ના કોઈ ઝઈફા માં હોય અને એનો એક જવાન દીકરો ખુદા કે રહેમતે પહોંચી ગયો. હા, આ રોવાનું જે છે, તમે જયારે આપણા ચોથા ઇમામ અલી સલામની જિંદગીને જોશો તો એની અંદરમાં તમને આ રોવાનું ઠેક ઠેકાણ હોય છે. એટલે જે લોકો કસાઈ હતા, જે લોકો ભૂસે હતા, એ લોકો જયારે જોઈ કે ચોથા ઇમામ બગાય છે, એટલે પહેલા એ લોકોના દુકાનને બંધ કરી નાખે. એવું ના થાય કે ઇમામ તે એ લોકો જે વેચે છે એને જોઈ લે. શા માટે એ લોકો બીએ છે? કેમ કે જયારે ઇમામ કોક અગર કોકની દુકાન ખોલી રહી ગઈ તો ઇમામ જઈને પૂછતા કે આ જાનવર નો ગોશ્ત તમે જે વેચો છો, આયા તમો એને ઝબે કરવા પહેલા પાણી આપ્યું છે? ત્યારે એ લોકો કહે છે કે ના, અમે રસૂલ નો હુકમ છે એટલે અમે હંમેશા જયારે એ કોઈ પણ જાનવર ને ઝબે કરતા હોય ત્યારે અમે એને પાણી આપે છે. ત્યારે ઇમામ હુસેન અલી સલામ કહે છે કે હા, એ મારા બાબા કરબલાના શહીદો કે જયારે એ લોકોને શહીદ કરવામાં આવે છે ત્યારે એ લોકો 3 દિવસના પ્યાસા હોય છે. અઝાદારો, જનાબે સૈયદે સજ્જાદ અલી સલામ એક ઠેકાણે હતા અને રોઈ રહ્યા હતા. ત્યારે કોઈ એને પૂછે છે, અહીંયા મારા મૌલા, અહીંયા મારા આકા, તમે ક્યાં સુધી રોશો? ત્યારે ઇમામ તેને કહે છે કે એ શખ્સ તું ન્યાય નથી કરતો, એ શખ્સ તું ન્યાય નથી કરતો. જનાબે યુસુફ જીવતા છે તે છતાં એટલું રોય છે કે એની આંખ નિસફેદી આવી જતી, યાની કે ત્યાં આંધળા થઈ જાય છે. એને ખબર છે કે એનો દીકરો જીવતો છે તો એ એટલું રોય છે. અહીં શખ્સ તને ખબર છે એક દિવસમાં, અરે મારા 18,000 ટકા વાળો, અરે આશુરના દિવસે શહીદ થઈ જાય છે. અઝાદારો, જયારે ચોથા ઇમામ આ બયાન કરે છે ત્યારે જરૂર એને કરબલાનો અને ખાસ કરીને અરે આશુરનો મંજર યાદ આવી ગયો હશે. ચોથા ઇમામ ને જરૂર યાદ આવ્યો કે એના એક ભાઈ હતા જેનું નામ અકબર છે. અને જયારે અમે અકબર, અરે સિનામાં છાતી ખાય છે, અરે જયારે સિનામાં ભરતી ખાય છે, અને જયારે બાબા હુસૈન અલી સલામ તે ભરતી ને કાઢવાની કોશિશ કરે છે અને કહે છે યાલી, ત્યારે અરે ભરતી સાથે અરે ભાઈ નું કરે જ ઉપર નીકળી આવે. ઇમામ અને તે નાના બચ્ચા તરીકે છે બાબા બાબા અરે લશ્કર ક્યાં છે કેમ તમે જાઓ છો અરે મારા ભૈયા અકબર ક્યાં છે હુસૈન જવાબ નથી દેતા અરે શું જવાબ દે શું એમ કે ક્યારે તારો ભાઈ અકબર અરે સીનામાં બરસી ખાય અને શહીદ થઈ
ગયો وسيعلم الذين كفروا آل محمد أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون مات الحسين يا حسين
يا حسين
يا حسين يا حسين